તારીખ 21/4/1997 શ્રી સમયસર ગાથા 94 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 106
સમય સાર પરમાગમ કરતા કર્મ અધિકાર 95 ગાથા. હવે એ જ વાતને વિશેષ કહે છે, દ્રઢ કરવા અર્થે એ જ વાતને વિશેષ રૂપે કહે છે. એટલે કે જીવને અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપમાં પોતાપણું નો અનુભવ નહીં કરવો અને અન્ય પદાર્થમાં પોતાપણાનો અનુભવ કરવો. એમાં જે ઉદયમાં પદાર્થો હોય છે દેહાદી, એની સાથે તો એ સુખ દુઃખની કલ્પના કરે છે, પણ જે પદાર્થો ઉદયમાં નથી, માત્ર જીતે કાળે જ્ઞાનમાં જણાય આવતા હોય છે, તે પદાર્થોમાં પણ પોતામાં પોતાપણાના અનુભવનો અભાવ હોવાને લીધે જાણતા જ એમાં અન્ય પદાર્થમાં અન્યપણું પરપણું એવું ભાસતું નથી, એવું લાગતું નથી. એ વિષય પર વિશેષ વાત કરે છે કે ઓલું ભાવ્ય ભાવક લીધું હતું. હવે અહીંયા જ્ઞેય પદાર્થો છે, તો જ્ઞેયને જાણતા પણ પરજ્ઞેય હોવા છતાં એમાં પરજ્ઞેય પણ એ જાણવાનું નથી બનતું, એ પણ અજ્ઞાન છે. અને એનું કારણ સ્વને સ્વપણે જાણતો નથી અથવા અનુભવતો નથી એ છે. ટીવી હો એ શુભ ઓગ અપવ્યપમ કરે દી ધમ્માદી કત્તા તસ ઓગસ હો દિશો અત્ભાવસ. બંને ગાથામાં એક જ પદ બદલ્યું છે, અહીંયા ક્રોધ પદ લીધું હતું, અહીંયા હું ધર્મ એમ લીધું, હું ક્રોધ ના બદલે હું ધર્મ એમ લીધું છે. ક્રોધની અંદર ટીકાકાર આચાર્ય દેવે કહ્યું કે માન માયા લોભ રાગ દ્વેષ કર્મ મોહ કર્મ મન વચન કાય અને પાંચે ઇન્દ્રિયો લઈ લેવા. અને મૂળ ગાથામાં જ એવા ત્રણ પ્રકારના જે ભાવ છે જેને અહીંયા ઉપયોગ કયો છે ત્રણ પ્રકારનો, અથવા એ ત્રણેય પ્રકારના ભાવ આત્મા પણ કરવામાં આવે છે. હું એવો આત્મા છું એમ કરવામાં આવે છે, હું રાગી આત્મા છું, હું ક્રોધી જીવ છું, એવો જે અનુભવ છે એ ભાવનો, કર્મનો ન કીધો અહીંયા, એ ભાવનો કરતા બને, એવા જીવ ભાવનો કરતા બને, એવા કર્મનો કરતા બને, એ વાત આગળ લઈ લીધી. હવે અહીંયા કહે છે કે જીવ ભાવનો પણ કરતા બને છે. શુદ્ધ પર્યાય તો કરતા પણ થતી જ નથી, કરતા પણ થાય પર્યાયમાં તો શુદ્ધ પર્યાય થતી નથી, અને શુદ્ધ પર્યાય તો ત્યારે જ થાય છે કે જ્યારે અકર્તા ભાવે પરિણમે ત્યારે. માટે શુદ્ધ પર્યાયના કર્તૃત્વ અકર્તૃત્વની કોઈ ગાથા નથી લેતા. કર્મના નોકર્મના કર્તૃત્વની ગાથા લીધી, ભાવ કર્મના કર્તૃત્વની જીવ ભાવની ગાથા બે લીધી, પણ શુદ્ધ પર્યાયના કર્તૃત્વની ગાથા નથી લેતા. કેમ? કે એમાં તો કર્તાપણું થઈને એ શુદ્ધ પર્યાય થતી જ નથી. એટલે શુદ્ધ પર્યાયવાન ને કર્તાપણું હોય નહીં એટલે એ ઉપદેશ નથી. પણ જે જીવો હજી શુદ્ધ પર્યાય પરિણમતા નથી અને અશુદ્ધ પર્યાયના અશુદ્ધ જીવ ભાવના કરતા થાય છે, એ શુદ્ધ ભાવની કાર્ય પદ્ધતિને વિધિને નહીં સમજતા હોવાથી એ શુદ્ધ ભાવ પણ ભવિષ્યમાં કરતા ભાવે હું કરીશ એવી એવો જેને ભ્રમ છે કે હું સમ્યક દર્શન કરીશ, હું શુદ્ધ આત્માનું ધ્યાન કરીશ અને શુદ્ધ પર્યાયો પ્રગટ કરીશ, મોક્ષ દશા પર્યંતની શુદ્ધ દશાઓ હું પ્રગટ કરીશ એવું કરતા પણ એ પરિણમવાનું જેને મિથ્યા અભિપ્રાય છે, અજ્ઞાન છે એ પ્રકારનું, એને એમ કહેવાય કે શુદ્ધ પર્યાયનો પણ તું કરતા નથી. પણ કોઈ કરતા ભાવે શુદ્ધ પર્યાય થતી નથી એટલે એ વિષય ઉપદેશમાં નથી લેતા. ગાથાર્થ ત્રણ પ્રકારનો આ ઉપયોગ હું ધર્માસ્તિકાય આદિ છું, આદિમાં અધર્માસ્તિકાય કારણો આકાશ પૂદગળો અને બીજા જીવો પોતાના સિવાયના બીજા જીવો અથવા પોતાના જીવ પોતાના જીવને પણ બીજા પુરુષ તરીકે કે ત્રીજા પુરુષ તરીકે કલ્પનામાં લઈએ, હું છે એ પહેલો પુરુષ છે વ્યાકરણની દ્રષ્ટિએ, પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, હું તમે અને તે, હું પહેલો પુરુષ તમે બીજા પુરુષ અને તે ત્રીજા પુરુષ. તો બીજા પુરુષ કે ત્રીજા પુરુષ તરીકે વિચારે ત્યારે તો એ છય દ્રવ્યોને આત્મવિકલ્પ કરે છે, એમાં મિથ્યા દર્શન છે, મિથ્યા જ્ઞાન છે અને મિથ્યા ચારિત્ર ત્રણે આવી જાય છે. આદિમાં છે એ દ્રવ્ય એ પ્રકારે લઈ લેવા, એ છન્નમાં વધારે સ્પષ્ટ કરશે. ગાથાર્થ ત્રણ પ્રકારનો ઉપયોગ હું ધર્માસ્તિકાય આદિ છું એવો પોતાનો વિકલ્પ કરે છે અથવા એવો આત્મવિકલ્પ કરે છે, તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવોનો ભાવનો કરતા થાય છે. અહીંયા કોઈ એમ શંકા કરે કે અમે તો ધર્માસ્તિકાયનું નામે સાંભળ્યું નથી, અન્ય મતમાં તો ધર્માસ્તિકાય છે ને, અથવા જૈન હોવા છતાં ક્યાં છ દ્રવ્યના નામ બધાને આવડે છે એવું તો કાંઈ છે નહીં, તો હું ધર્માસ્તિકાય છું એવો વિકલ્પ ક્યાં અમે કરીએ છીએ. તો તમે ધર્માસ્તિકાયનો વિકલ્પ નથી કરતા પણ અપ્રયોજનભૂત જે જ્ઞેયો છે એ જ્ઞેયોને જાણતા ભિન્ન જ્ઞાન રહેતું નથી, એમાં અન્ય દ્રવ્યમાં પોતાપણાનો વિકલ્પરૂપ જ્ઞાન આવી જાય છે. અને જે વિદ્વાનો છે જે શાસ્ત્રનું અધ્યયન કરે છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, જેને છ દ્રવ્યનું સ્વરૂપ શાસ્ત્ર દ્વારા સમજાય છે કે આકાશ આવું હોય, કારણો આવા હોય, ધર્માસ્તિકાય આવું હોય, એમ છ દ્રવ્યનું સમજણ કરતી વખતે એ છ દ્રવ્યને પોતાના ઉપયોગ સ્વરૂપ આત્માથી ભિન્ન ન જાણે તો પણ એ જાણતી વખતે એનું એકત્વ કરે છે. એટલે શાસ્ત્ર વાંચનારને પણ એ લાગુ પડે છે અને બીજા સામાન્ય જીવોને, જે જ્ઞેયો એને રાગદ્વેષનું નિમિત્ત નથી, જેની સાથે એને કાંઈ પ્રયોજન નથી, એવા જે પદાર્થો છે માત્ર જે જણાઈ જાય છે, એ જણાઈ જતા એની સાથે રાગ પણ કરતો નથી, દ્વેષ પણ કરતો નથી, પણ એમાં ભિન્ન પણ કરતો નથી, તો એમાં જ્ઞાન અને જ્ઞેયનું એકત્વ થઈ જાય છે અને એ એકત્વ છે એ જીવનો મિથ્યાત્વ સહિતનો અજ્ઞાનપૂર્વકનો દોષ છે. એટલું અહીંયા પ્રતિપાદન કરવું છે, ધર્માસ્તિકાયનું પદ લઈને આ વિષય પ્રતિપાદન કરવો છે જેને આગળ 31મી ગાથામાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કહેવામાં આવ્યો છે. ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન રૂપ એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિનામ લીનતાથી સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેયજ્ઞાયક ભાવને પામેલા એવા સ્વ પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગળ છું, હું અન્ય જીવ છું, લ્યો ઠીક, હું સ્વજીવ નહીં પણ હું અન્ય જીવ છું, એવો પોતાનો વિકલ્પ કરે છે, એવો પોતાનો એ વિકલ્પ કરે છે અથવા એવો ભાવ કરે છે. અને એ ભાવમાં મિથ્યા દર્શન, અજ્ઞાન ને અવિરતિ ત્રણેય લઈ લેવા. જો ટીકા જુઓ તો એક નિર્ણાયક ભાવને પામેલા, અહીંયા ભાવ્ય ભાવક ભાવને પામેલા એટલો જ ફેર કર્યો છે. 31, 32, 33 ગાથામાં વિષય છે એ પ્રકારથી. બાકી એ ના એ જ શબ્દો છે, અધિકરણ કરવાથી ત્યાં સુધીમાં એ જ શબ્દો છે. પછી ત્યાં હું ક્રોધ છું એમ લીધું છે, અહીંયા હું ધર્માસ્તી અધર્માસ્તી એ પદ બધા લઈ લીધા છે. બાકી એક જ વાત કરી છે, ત્યાં ભાવ્ય ભાવકની વાત કરી, અહીંયા જ્ઞેયજ્ઞાયકની વાત કરી. દોષના મિથ્યાત્વ દોષના બે મુખ્ય ભેદ આચાર્ય મહારાજ આ શાસ્ત્રની અંદર વર્ણવે છે. એક ભાવ્ય ભાવક શંકર દોષ રૂપ એકત્વનો દોષ છે અને એક જ્ઞેયજ્ઞાયક શંકર રૂપ એકત્વનો દોષ છે. જો પરજ્ઞેય નથી જણાતો એ પ્રશ્ન જ નથી, કેમ કે દોષમાં એ એકત્વનો દોષ છે મિથ્યા દ્રષ્ટિને. જ્ઞાનીને તો વિશેષ જ્ઞાન નિર્મળ અને સ્વચ્છ થયું છે એટલે એ પ્રશ્ન જ નથી થતો, પણ જેનું જ્ઞાન મેલું છે એ પણ પરજ્ઞેયને જાણતા પર સાથે એકત્વ કરે છે. જો જાણે નહીં તો એકત્વ કરવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. ભાવે ભાવકપણું પણ જાણવા પૂર્વક જ છે, પ્રથમ તો જાણવું જ થાય પછી ભાવે ભાવકપણું થાય. અને જ્ઞેયજ્ઞાયકપણામાં તો ચોખ્ખી જ વાત છે. ફરીથી, ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન રૂપ એવું જે મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ ત્રણ પ્રકારનું સ્વવિકાર ચૈતન્ય પરિણામ, ત્રણ પ્રકારનું સ્વવિકાર વિકાર સહિતનું વિકારયુક્ત, જેમાં વિકાર આગંતુક છે. વિકારને શું કહેવાય છે? વિકારને આગંતુક ભાવ કહેવામાં આવ્યો છે, એ સ્વભાવ ભાવ નથી. જેમ આત્માને જ્ઞાન છે એમ આત્માને વિકાર નથી, ક્રોધાદિ નથી, એ સંયોગ રૂપ ભાવ છે, સંયુક્ત થયો છે એનાથી. કેમ કે એ સંયોગનો વિયોગ થશે, સંયોગનો વિયોગ થશે. જે વિયોગ સહિત હોય તેને સંયોગ કહીએ, જેનો યોગ વિયોગ સહિત હોય તેને સંયોગ કહીએ, અને જેનો સંયોગ વિયોગ એવું કાંઈ ન હોય, અનાદિ અનંત હોય તે તેનો સ્વભાવ કહીએ. આ સીધી વાત છે. તો કહે છે કે જેને સામાન્યપણે અજ્ઞાન કહીએ છીએ તેને વિશેષપણે ત્રણ પ્રકારના સ્વવિકાર ચૈતન્ય પરિણામ કહીએ છીએ, જેને મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ એવા ત્રણ નામ આપવામાં આવ્યા છે. કેવી રીતે તે ઉત્પન્ન થયા સ્વવિકાર ચૈતન્ય પરિણામ? કે પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી. શ્રદ્ધામાં પણ પરને પોતાપણે સિદ્ધ્યું, જ્ઞાનમાં પણ પરને પોતાપણે જાણ્યું, અને પોતાપણે જાણીને પોતાનું જ છે એમ લીનતા કરી લીધી. તે ત્રણે ગુણની અંદર એ પ્રકારે વિપરીત પરિણમન કર્યું એને સ્વવિકાર ચૈતન્ય પરિણામ કહેવામાં આવ્યા છે. સમસ્ત ભેદને છુપાવીને એટલે કે જુદાઈને જુદાપણાને જેણે છુપાવ્યું છે એટલે ભૂલો પીડ્યો છે. છુપાવ્યું એટલે ઈરાદાપૂર્વક છુપાવ્યું નહીં પણ ભૂલો પીડ્યો છે. એવા જ્ઞેય પદાર્થો એની સાથે જ્ઞાયક ભાવને એટલે પોતાના ભાવને જેણે અવિશેષપણું નામ એકપણું કર્યું છે અથવા જ્ઞેય અને જ્ઞાયકને એ પામેલા એવા બંને પદાર્થો એ જ્ઞેય નામ પામેલા છે પોતે જ્ઞાયક નામ એવું પામેલું છે. ગુજરાતીમાં સમજેંગે એવા પોતાને પરનું સામાન્ય અવલંબન થાય છે. શું અધિકરણ એટલે આધાર લેવો. તે જેનો આધાર લેવામાં આવે જેનું અવલંબન લેવામાં આવે એને અધિકરણ કહેવામાં આવે છે. તો એ પરદ્રવ્યનો પોતાપણે આધાર લે છે. શું નથી કહેતા ભાઈ? આ મૂડી તો અમારો જીવન આધાર છે. મરણ મૂડી એને કહે છે. મરણ સુધી પહોંચે એને મરણ મૂડી કહે છે ને. કોઈ આ દીકરો તો અમારો જીવનનો આધાર છે. શું અથવા અસ્તુઓ કે ભાઈ ધણી તો અમારો આધાર છે. એ પરદ્રવ્યને આધાર તરીકે અવલંબે છે. આધાર તરીકે ગણીને અવલંબે છે. એ જ્ઞેય ભાવ નાયક ભાવનો શંકર દોષ મિથ્યાત્વ અજ્ઞાનને અવિરતિ ત્રણેય પ્રકારનો દોષ છે અને એ સંસારનું મૂળિયું છે. એ પ્રકારે અનુભવન કરવાથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ આત્માનું અવલંબન લઈને અનુભવ કરવાને બદલે પર પદાર્થનું અવલંબન લઈને અનુભવન કરે છે એ દોષ છે. જીવનો અનુભવના અધિકરણ અવલંબન બતાવે છે. અવલંબનનો વાંધો પાડે છે ને. અવલંબન અવલંબન આવ્યું આમાં. અનુભવન અધિકરણથી અવલંબન અનુભવન કરવાથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગળ છું ને હું પોતે મારો જીવ નથી પણ હું અન્ય જીવ છું. થર્ડ પર્સન હું અન્ય જીવ છું એવી રીતે એના જ્ઞાનમાં આવે છે. પણ શાસ્ત્ર ભણતો હોય, વેદ જ્ઞાનનો વિષય વિચારતો હોય કે વાંચતો હોય કે શ્રવણ કરતો હોય ત્યારે કે ત્યારે પણ એમ થાય છે. શું અમસ્તુ તો એમ થાય જ છે. પણ શાસ્ત્ર વાંચે ત્યારે એમ આવે કે પોતાનો જીવ તે પોતાનો જીવ છે, બીજા અનંતા જીવ છે જીવો છે તે પોતાના નથી. પછી બીજા અનંતા જીવોમાંથી કેટલાક કુટુંબ તરીકે હો, પરિવાર તરીકે હો, સગા તરીકે હો, સ્નેહી તરીકે હો, નાતના જાતના જ્ઞાતના ગમે તે હો પણ તે બધા અન્ય છે. એમ પોતાના જીવને જુદો પાડતો હોય વિકલ્પથી પણ અધિકરણમાં એનો આધાર લેવાતો હોય, શું અવલંબન પોતાનું ન લેવાતું હોય ત્યારે અનાદિથી જે પરનું અવલંબન છે એ અવલંબનમાં પણ પેલો જે વિચાર વિકલ્પ છે, વાંચન શ્રવણ છે એ નિષ્ફળ જાય છે. કેમ કે અવલંબન લેતો નથી. માટે વિચાર કરવું એક વાત છે અને અવલંબન લેવું તે બીજી વાત છે. એ પરિણમન છે સાક્ષાત. વિચાર છે એ તો વિકલ્પ છે, એમાં અવલંબન આવે છે એવું કાંઈ નથી. ભાવ એટલે ત્રણેય લઈ લેવા, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર. ત્રણેયમાં એ ત્રીજો ધનિલ થઈ જાય છે, થર્ડ પર્સન થઈ જાય છે. આ પરિણમનની ભૂલ છે, આ અનુભવની ભૂલ કહો કે પરિણમનની ભૂલ છે. સમજણની ભૂલ ન હોય, સમજણમાં ચોખ્ખું હોય કે છ દ્રવ્યો ભિન્ન છે, રાગાદિ ભિન્ન છે, દેહાદિ ભિન્ન છે, પરિવાર આદિ ભિન્ન છે, પૈસા મકાન આદિ ભિન્ન છે, પણ એ અનુભવન ન થાય, પરિણમન ન થાય તો એ અનુભવની ભૂલ ઊભી છે. ત્યાં સુધી બધી ભૂલ ઊભી છે, ત્યાં સુધી ભૂલ મટી નથી, મૂળ માંથી ગઈ નથી. હા, વેદનની ભૂલ છે. પોતાને સ્વપણે વેદ તો નથી. વેદવું કહો, અનુભવવું કહો કે ભોગવવું કહો, ત્રણેય એક અર્થ છે. શબ્દ જુદા જુદા છે, એ ત્રણેયનો વાચ્યાર્થ એક જ છે. એવો પોતાનો વિકલ્પ કરે છે એટલે પોતારૂપ એવો ભાવ કરે છે. વિકલ્પ એટલે ભાવ, પછી નિર્વિકલ્પ હોય તો પણ એ વિકલ્પ ગણવો એવો, એમ વિકલ્પ ને નિર્વિકલ્પ બંને એવો ભાવ કરે છે. તેથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પૂતગળ છું અને હું અન્ય જીવ છું, એવી ભ્રાંતિને લીધે, ભ્રાંતિ કહીએ ને, કેમ કે ખરેખર એવો પોતે નથી. એવો ખરેખર પોતે નહીં હોવા છતાં એવો એનો અનુભવ છે, એને અહીંયા ભ્રાંતિ કહેવામાં આવે છે, એને અધ્યાસ કહેવામાં આવે છે, એને અજ્ઞાન કહેવામાં આવે છે. આ લીમડો છે, કઈ લીમડા રે રાગ દ્વેષ તો છે ને, અમે કોઈ ઝાડ હોય તો દેખાય કે ન દેખાય, હે, ક્યાંયથી કોઈ મોટર પસાર થાય તો અવાજ આવે, કોઈ કૂતરું બોલે તો એનો અવાજ આવે, હવે તો જણાઈ જાય છે આંખથી કે કાનથી કે ગમે તેથી. પણ એનાથી હું ભિન્ન જ્ઞાનમય છું, એ જ્ઞાનના જ્ઞાન વેદનને આવિર્ભૂત ન કર્યું હોય, એમાં એકત્વ ન કર્યું હોય, વેદનથી આત્મામાં એકત્વ ન કર્યું હોય, ત્યાં સુધી તે જ્ઞેયો સાથે પણ એકત્વ થઈ જાય છે, અનિવાર્યપણે થઈ જાય છે, એનું નિવારણ નથી ત્યાં, અનિવાર્યપણે થાય છે. એને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ કહેવામાં આવ્યો છે, અને જેનો ઉદય છે એને ભાવ્ય ભાવક શંકર દોષ કહેવામાં આવ્યો છે. બે માં એ ફેર છે, પેલાનો ઉદય નથી, આનો ઉદય છે. હા, ભેદ જ્ઞાન છે એ અનુભવની પ્રક્રિયા છે, એટલે તો અનુભૂતિને ભેદ વિજ્ઞાન મૂલામ કહે છે. 19-20 ગાથામાં અનુભૂતિને ભેદ વિજ્ઞાન મૂલામ એમ કહ્યું. ભેદ વિજ્ઞાનનું મૂળ જ અનુભૂતિનું મૂળ જ ભેદ વિજ્ઞાન છે. ભેદ વિજ્ઞાન ન હોય ને કોઈને અનુભવ થાય એવું બને નહીં. એટલે આ લોકોને પૂછ્યું તો તમારા શ્વેતાંબરમાં ભેદ વિજ્ઞાનની વાત આવે છે કે નહીં, તો કે શબ્દ જ અહીંયા આવીને સાંભળ્યો. સાધુ પાસે જાય જતા હતા, શું કેટલાકને તો દીક્ષા લેવી હતી ને, ભેદ વિજ્ઞાનની વાત કાંઈ હાલતી હતી કે નહીં, તો કે શબ્દ જ અહીંયા આવીને સાંભળ્યો છે. ઠીક, કેમ કે અનુભવનો વિષય નથી ત્યાં, અનુભવના કારણનો પણ વિષય હોય જ ક્યાંથી. અન્ય મતમાં, ગીતામાં, વેદાંતમાં અધ્યાત્મનો વિષય ઘણો આવે, સમયસાર જેવો આવે મૂળ વિષયનો, પણ વિધિનો વિષય ન આવે એટલે ભેદ વિજ્ઞાન ન હોય ત્યાં, ભેદ વિજ્ઞાનનો વિષય ન આવે. શું એટલે એકલા જે ત્રિકાળી 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 કરે છે કે ભાઈ, એ કુટસ્થ અને ધ્રુવ તો અન્ય મતિ પણ કરે છે, પણ ત્યાં મૂળ વિષય નથી. જે બારંગનો સાર છે એ તો વિધિ છે. શું એટલે આ શાસ્ત્રમાં તો 239 કળશ અને 246 એ બે કળશમાં અમરચંદ્ર ભગવાને એને આત્મનઃ તત્વમ એવું નામ આપ્યું છે. વિધિને શું નામ આપ્યું છે? આત્માનું તત્વ એવું નામ આપ્યું છે. પણ આત્મા તો તત્વ છે, આત્મા તત્વ છે, પછી આત્માનું તત્વ કેમ કયો છો? આ તત્વનું પણ તત્વ છે, એટલે શું? આ તત્વનું પણ તત્વ છે. એવી ભ્રાંતિને લીધે જે સ્વઉપાધિક છે, જે પરિણામ ઉપાધિ સહિત છે, પરને જાણતા પણ એને ઉપાધિ આવે છે, ત્યાં શું? પોતાના સંવેદનનો અભાવ હોવાથી અથવા નિરુપાધિક ભાવનો સ્વભાવનું અવલંબન નહીં હોવાથી પરને જાણતા પણ એકત્વ થઈને ઉપાધિ આવ્યા વિના રહેતી નથી. જે સ્વઉપાધિક છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, એ સ્વઉપાધિક ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, અથવા સ્વવિકાર ચૈતન્ય પરિણામે પરિણમતો થકો, આ આત્મા તે સ્વઉપાધિક ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે, કરતા ભાવે તે પરિણમે છે. મેં આને જાણ્યું એમાં એકત્વ થયું તે અજ્ઞાન છે, મેં પર પદાર્થને જાણ્યો એમાં સ્વનું એકત્વ ન રહ્યું તો એ પર પદાર્થનું જાણવું પણ તારું અજ્ઞાન છે. શાસ્ત્રનું ન્યાય ન્યાયાદિ જાણવા એ પણ અજ્ઞાન છે. શું બીજું તો ઠીક, શાસ્ત્ર જાણે એનું શું કરવું, કે એ પણ અજ્ઞાન છે, એ કઈ જ્ઞાન નથી. એ ભાવનો કરતા થાય છે અને એ કરતા થઈને ત્યાં પરિણમે છે. હું તો જ્ઞાન કરું છું ને, તો કે કરતા ભાવે જ્ઞાન થાય ને અજ્ઞાન થાય. હું જ્ઞાન કરું છું શાસ્ત્ર વાંચીને, હું જ્ઞાન કરું છું ને, તો કે જ્ઞાન અકર્તા ભાવે થાય છે. કેમ કે એનો સ્વભાવ અકર્તાપણો છે, જ્ઞાતા દ્રષ્ટાપણો છે, સાક્ષી ભાવરૂપ છે. હું જ્ઞાન કરું છું એવું કરતાપણું આવ્યું એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. એને જ્ઞાન નામ ન દેવાય પણ એને અજ્ઞાન કહેવું જોઈએ. પુરુષાર્થ કરવાનો ઉપદેશ આવે છે એ અજ્ઞાનીની ભાષામાં ઉપદેશ આપેલો છે. પુરુષાર્થ થાય છે કરવાનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. જ્ઞાન પણ થાય છે, પુરુષાર્થ પણ થાય છે, સમ્યક દર્શન પણ થાય છે, શુદ્ધ શ્રદ્ધાન પણ થાય છે, વિતરાગતા પણ થાય છે, નિરાકુળ સ્વાભાવિક સુખ પણ થાય છે. કેમ થાય છે? કે એમ થવાનો એનો સ્વભાવ છે તેથી થાય છે. શું સ્વભાવ? એવા શુદ્ધ પરિણામે પરિણમવાનો શક્તિરૂપ સ્વભાવ સ્વદ્રવ્યમાં હોવાથી, પોતાના દ્રવ્યમાં હોવાથી એ થાય છે, એને કરવાનો પ્રશ્ન રહેતો નથી. એમ છે, પરિણામ શક્તિમાં લીધું છે કે નહીં? ઉત્પાદ વય ધ્રુવ યુક્ત, ઉત્પાદ વય ધ્રુવ અને સદ્રશ અને વિદ્રશ એવા અસ્તિત્વમયી પરિણામ શક્તિ. જો પરિણમવાની જે શક્તિ લીધી છે એમાં ઉત્પાદ વય ધ્રુવ અને સદ્રશ વિદ્રશતા બધું લઈ લીધું, એવું જ એનું અસ્તિત્વ છે, તે મયી પરિણામ શક્તિ છે. પરિણામ શક્તિનું એવું વર્ણન કર્યું છે. શક્તિ તો શક્તિ છે પણ એ પરિણમે તો કેવી? શુદ્ધ પરિણમે, અને એવું શુદ્ધ પરિણમવું એ એનો સ્વભાવ છે એમ ત્યાં બતાવવું છે. ગુરુદેવ તો વળી એથી આગળ જઈને એ વાત લેતા કે એવા દ્રષ્ટિકોણથી એ શક્તિ એટલે સ્વભાવને જોવામાં આવે તો જોતા હોય તો જ એ શક્તિનું અથવા સર્વશક્તિનું શુદ્ધ પરિણમન અવસ્થામાં ચાલુ થઈ જાય છે. માટે ઉછાળ તારી પર્યાય ને તારા સ્વભાવ તરફ, એમ કે એમ કેતા ગુરુદેવની ભાષા એવી આવી છે. ઉછાળ તારી પર્યાય ને તારા સ્વભાવ પ્રત્યે. શું ઉછાળો ખા એમ કે છે, ઢીલો ઢચ નહીં રહેતો એમ. વેગ થી વિર્યોલ્લાસ થી તારા સ્વભાવનું અવલંબન લે, તારા અનંત ગુણોનો શુદ્ધ પરિણામનો પ્રવાહ ચાલુ થઈ જશે. ભાવાર્થ ધર્માદિના વિકલ્પ વખતે જે પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહીં રાખતા, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે, તે પોતાને ધર્માદિ દ્રવ્ય રૂપે માને છે, અનુભવે છે અને લીન થાય છે. બહુ સાદી ભાષામાં ચોખવટ કરી નાખી જયચંદજી, સાવ ચોખ્ખું સમજાય એવું. શું કે જ્યારે ધર્મ અધર્મ આકાશ કાળ આદિ છ દ્રવ્યનો વિકલ્પ કરે, જાણવામાં, અભ્યાસ કરવામાં, વાંચવામાં, શ્રવણ કરવામાં, ચર્ચા કરવામાં, ત્યારે પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર છે, હું જ્ઞાન માત્ર છું, હું ચૈતન્ય માત્ર છું. શું પછી એકલો માત્રમાં શુદ્ધ આવી ગયું, માત્ર કહેતા એકલો આવી ગયું. હમ, એમ હોવાથી એવું ભાન નિર્વિકલ્પણે, ભાન છે એ નિર્વિકલ્પ, એટલે ભાન શબ્દ વાપર્યો, કેમ કે ભાનમાં વિકલ્પ નથી હોતો. હું માણસ છું એવું ભાન રહે છે, એમાં કઈ વિકલ્પ કરવો પડતો નથી. હું ફલાણો છું એવું ભાન રહે છે, એમાં કઈ વિકલ્પ કરવો પડતો નથી. શું એવું ભાન નહીં રાખતા, એટલે બેભાનપણે પોતાના સ્વરૂપના બેભાનપણે છ દ્રવ્યનો વિકલ્પ જીવ તેમાં એ વિકલ્પમાં જ એકાકાર થઈ જાય છે. અને એ વખતે વિકલ્પમાં એકાકાર થાય છે ત્યારે વિકલ્પના વિષયભૂત પદાર્થમાં એણે પોતાપણું કરી લીધું છે, ભાવથી સ્વીકારે કે ન સ્વીકારે, પણ આ જ્ઞાની પુરુષોનું ફાઇનલ જજમેન્ટ છે કે તે એકત્વ કરી લીધું છે. પરને જાણતા પર તારું ભિન્ન ભાન નથી રહેતું, માટે પર સાથે તારું એકત્વ થઈ ગયું. આ પ્રમાણે અજ્ઞાન રૂપ ચૈતન્ય પરિણામ પોતાને ધર્માદિ દ્રવ્ય રૂપ માને છે, જ્યારે અજ્ઞાન રૂપ પરિણામ ચૈતન્યનું છે ત્યારે પોતાને પર દ્રવ્ય રૂપે, પર ભાવ રૂપે માને છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાન રૂપ સ્વઉપાધિક ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે, અને જેવા એ અજ્ઞાન આદિ ભાવનો પરિણમન થયું, એ ભાવનો એ કર્તા થઈને પરિણમે છે. હું એને કરું છું એવું કર્તૃત્વ એને સાથે સાથે આવી જ જાય છે, થઈ જ જાય છે. જરાક અવલોકન કરે તો એ સમજાય એવી વાત છે કે કર્તાપણે થાય છે કે વગર કર્તાપણે થાય છે, કે કર્તાપણે થાય, મેં કર્યું, મારામાં થયું, હું આવો વિકલ્પ કરું તો થાય ને એવો વિકલ્પ ન કરું તો ન થાય. તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા એવો પ્રશ્ન આવે કે ભલે આત્મા નિર્વિકલ્પ હોય પણ પહેલા તો એનો વિકલ્પ કરવો પડે કે નહીં, સમજવા બેસીએ ત્યારે એવું વિકલ્પનું કરતા પણ ઘૂસી ગયું છે કે પહેલા તો એનો વિકલ્પ કરવો કે ન કરવો. ભાઈ, વિકલ્પ કરવા જતા એ અન્ય જીવ થશે, તારો જીવ તેના તારા જ્ઞાનમાં રહેશે નહીં. આમ છે, પોતાનું ભાન ન રહે, સાવધાની ન રહે, વેદન ન રહે, અને એ પ્રકારની આંશિક લીનતા એકાગ્રતા ન રહે, ત્યારે એને ત્રણેય પ્રકારના એકત્વના મિથ્યાત્વ સહિતના અજ્ઞાન સહિતના દોષ થાય છે. પોતે કરતા થાય છે અને અજ્ઞાન રૂપ ભાવ તેનું કર્મ થાય છે, એ એનું ભાવ કર્મ થયું. આ દોષ અનાદિથી ચાલ્યા આવે છે, જ્ઞાનના મિથ્યાત્વના દોષ અનાદિથી ચાલ્યા આવે છે. એમ છે, જ્યાં સુધી ભેદ જ્ઞાન ન કરે ત્યાં સુધી આ દોષ મટે નહીં. અને એથી અત્યારે જ ભેદ જ્ઞાન શરૂ કરી દેવું જોઈએ. ક્યારથી? અત્યારથી. પછી કરીશ, પહેલા સાંભળી લઉં અને પછી કરીશ, એ વાત અહીંયા નથી. શું કહે છે? સ્થાપ્યો હે હિ ચોટ લગની ચાહીએ અને એનો પ્રયોગ એને ચાલુ કરી દેવો જોઈએ. આવી વાત છે. જેને પછી કરીશ એમ છે, એને આત્મકાર્યની, આત્મકલ્યાણની અને આત્મ સ્વભાવની અરુચિ વર્તે છે અને એ અપાત્રતાની નિશાની છે. લક્ષણ શેનું છે? અપાત્રતાનું લક્ષણ છે. અત્યારે જ કરવું તે વર્તમાન પાત્રતાનું લક્ષણ છે, પછી કરીશ તે અપાત્રતાનું લક્ષણ છે. એ આપણે પાત્રતામાં લીધું, સત્પાત્રતાનો છે, નિબંધ એમાં લીધું છે. તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું એમ હવે કહે છે. આ ગાથા બહુ સરસ છે, છન્નુમી ગાથા છે, બહુ સારી ગાથા છે. એ 92, 93, 94, 95 એ ચારે ગાથાનો સરવાળો છન્નુમાં લીધો છે. જરા વિશેષતાથી લીધો છે આચાર્ય મહારાજે. ભાવાર્થ જો આત્મા અજ્ઞાનતે ધર્માદિ દ્રવ્ય વિશે ભી આપા માને હે. ભંડારી બહુ સરસ છે. આપા માને હે, એ જે ટોન નીકળે છે એ અનુવાદ કરવામાં ન આવે. શું? યો આત્મા અજ્ઞાનતે ધર્માદિ દ્રવ્ય વિશે ભી આપા માને હે, સો તિસ અપના અજ્ઞાન રૂપ ચૈતન્ય પરિણામ કા આપ કરતા હોય હે. यहाँ कोई पूछे कि पुद्गल और अन्य जीव तो प्रवृत्ति में दिखे, जीव पुद्गल तो एनी प्रवृत्ति जोवामां आवे छे, तीनी तीनी विषय तो अज्ञानते आपा मानना समझे, ये जीव पुद्गल मां पोतापणुं मानवानुं तो समझाय छे, बहुरी धर्म द्रव्य अधर्म द्रव्य आकाश द्रव्य काल द्रव्य तो दृष्टिगोचर नहीं, તિની વિશે આપા માનના કયા? સો કે છે એમાં પોતા પણ માનવાનું કેવી રીતે કહ્યું? તાકા સમાધાન, જો ધર્માદિક કા ભી લક્ષણ અનુભવન મેં આવે હે, જો ધર્માદિક કા ભી લક્ષણ અનુભવન મેં આવે હે, તા ધર્મ અધર્મ કા તો ગતિ હેતુ પણા સ્થિતિ હેતુ પણા હે, તિની કો ગમન કરના તિષ્ઠના જાતે હોય, તીસ વિશે મમત્વ બુદ્ધિ હોય હે. ઠીક હે, આમ કહી દઉં છે અંદરથી. ચારે દ્રવ્યનો નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે ને, એમ કહે છે તો કે ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યથી ગતિ સ્થિતિ થાય છે. શું? અને એમાં પણ એ મમત્વ જીવ કરે છે, એટલે અન્ય ધર્મમાં પણ એ મમત્વ કરે છે, માટે અન્ય દ્રવ્યમાં પણ મમત્વ કરે છે. આત્મા કઈ બીજી જગ્યાએ ગયો છે? નિશ્ચય નિહાલભાઈ કહી આયા ભી નહી ઓર કહી ગયા ભી નહી, એ વાત કરે છે. આલ્યો, ઠીક, આજે છે જે વાત કરે છે કે નિશ્ચય પદાર્થ તો એના સ્વરૂપમાં ત્રણેય કાળે અચલિતપણે રહેલો છે, એ ક્યાંય આવતો જાતો નથી, છતાં હું આવ્યો ને હું ગયો, તો કે તે ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાયમાં એકત્વ કર્યું, એમ કે છે. ઠીક, હું નથી ભાવ કાઢ્યો છે. નિમિત્ત નિમિત્ત સંબંધ ઉપરથી ભ્રાંતિ છે એ કેવી રીતે થાય છે. ફરીથી તાકા સમાધાન, કે જો ધર્માદિક કા ભી લક્ષણ અનુભવ મે આવે હે, ધર્માદિક નું લક્ષણ એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હે, તા ધર્મ અધર્મ કા તો ગતિ હેતુ પણ સ્થિતિ હેતુ પણ હે, તીની કો ગમન કરના તિષ્ઠ ના જાતે હોય તેનાથી ગમન કરવું અને ઉભા રહેવું જાતે હોય, તીસ વિશે મમત્વ બુદ્ધિ હોય હે, એવી ક્રિયામાં મમત્વ બુદ્ધિ કરે છે, સ્થિર ધ્રુવ સ્વભાવને કુટસ્થ સ્વભાવને અવલંબતો નથી, પણ અન્ય દ્રવ્યના નિમિત્તે જે ભાવો થાય છે એને અવલંબે છે, તો કે તું અન્ય દ્રવ્યને અવલંબે છો એમ કહે છે, કેમ કે તને તારું અવલંબન તો છે નહીં, કાં તો અવલંબન સ્વનું હોય કાં તો અવલંબન પરનું હોય, કાં તો દ્રષ્ટિ સ્વરૂપની હોય કાં તો દ્રષ્ટિ પરની હોય, અનાદિથી સ્વરૂપ દ્રષ્ટિ નથી એનો અર્થ કે પરદ્રષ્ટિ તને છે જ, એ કઈ કહેવાનું રહેતું નથી, સ્વદ્રષ્ટિનો અભાવ જ પરદ્રષ્ટિની હયાતીને સૂચવે છે, એ તો કેમ કે ત્રીજી તો સ્થિતિ નથી એમાં, અવલંબનમાં કે દ્રષ્ટિમાં એ સ્થિતિ છે નહીં, એનું કામ જ અવલંબન લેવાનું છે દ્રષ્ટિનું. બહુરી આકાશ કા અવગાહ રૂપ ક્ષેત્ર વિશે મમત્વ હોય, ઓર કાલ કા સમય મુહૂર્ત આદિ મે મરના જીવના આદિ કાર્ય હોય, તીસ વિશે મમત્વ બુદ્ધિ હોય હે, અમૃત કહી દો આમાં ઠીક, કાળમાં કેવી રીતે એકત્વ કરે છે, આ મુહૂર્ત સારું ને આ મુહૂર્ત નહીં સારું, ઠીક બરાબર છે, એટલે આપણે ચર્ચા હમણાં નહીં કરી, આપણે ક્યાં માનીએ છીએ, પહેલી વાત તો એ આપણે આવું કાંઈ માનતા નથી, કેમ કે એમાં એકત્વ થાય છે, શું પગડ્યું જોવું, જ્ઞાની પણ જોયો, જ્ઞાની જોવે પણ એ પોતાનામાં એકત્વ રાખીને વાત છે, તો એનો એ ચારિત્ર મૂળનો વિકાર છે, અને અજ્ઞાનીને તે કાળાણુના પરિણામ સાથેના એકત્વનો વિકાર છે, પરદ્રવ સાથેના એકત્વનો વિકાર છે, દર્શનમૂળ સહિતનો છે, માટે મુમુક્ષુએ જોશ જોડાવવા નહીં એમ કહે છે, ઠીક આ જાય છે ને અથડી દેખાડવાને કુંડળી કઢાવવાને એ મિથ્યાત્મને તીવ્ર કરવાની બધી પરિસ્થિતિ છે, એમાં મિથ્યા દ્રઢ થાય તીવ્ર થાય, હું કેવું કહ્યું છે ઠીક, પણ હવે આમાંથી એને જરા પોતાનો દોષ હોય તો ખ્યાલ આવી જાય કે મને આ જરાક વધારે ભાવ રિયા કરે છે, શું ક્યાંક ક્યાંક જોડાવા જતા હોય ને કે આ ભાવ રિયા કરે છે, પછી આમાં એકત્વનો દોષ તીવ્ર થાય છે, એ વખતે મિથ્યાત્મનો દોષ તીવ્ર દર્શનમાં દ્રઢ થાય છે, જેટલો દર્શનમાં દ્રઢ થાય એટલું આત્મ સ્વભાવથી દૂર જવાનું થાય એમ છે, શું શ્રી કૃષ્ણ જેવા શ્રી કૃષ્ણ હતા, ત્રણ ખંડ ના ધણી અર્ધચક્રી હતા, અને 16108 રાણી, સહસ્ત્ર સતષ્ટ, એના બધાના સોનાના મહેલ જુદા દ્વારકામાં, આખી દ્વારકા સોના ને આ મહેલ પણ સોનાના જુદા, ને દરેક મહેલ ની બાજુમાં એક એક જૈન મંદિર જુદું, શું આ લોકો માને વૈષ્ણવ હતા, આપણે જૈન ઇતિહાસના પુરાણ પુરુષ છે ને, હરિવંશ પુરાણના મુખ્ય નાયક છે, આપણા હરિવંશ પુરાણ છે, એ લોકોમાં શ્રીમદ ભાગવત છે, આપણે હરિવંશ પુરાણ છે, હરિવંશમાંથી આ છે, નિમનાથ ભગવાન એ તો કઝિન હતા, કાકા દાદાના જ ભાઈઓ હતા, તો આખી દ્વારકા હળગી, મુહૂર્ત નહીં જોયું હોય, બધી આખી દ્વારકા હળગી ખતમ થઈ ગઈ, પોતે ભાગીને નીકળ્યા, બે ભાઈ કૃષ્ણ ને બળદેવ ભાગીને નીકળ્યા છે, મુહૂર્ત નહીં જોયું હોય, જૈન મંદિર બનાવ્યું હોય ત્યારે હે, જોવો ન જોવો, જે કાળે જે ક્ષેત્રે જે દ્રવ્યનું જે પરિણમન થવાનું તે એને કોઈ મિથ્યા કરી શકે નહીં. થોડા જરાકુમાર ને કીધું કે તારા હાથે શ્રી કૃષ્ણ નું મોત છે, તો કે હું ભાગી જઉં દ્વારકામાં ન રહું, કેતો મારે દ્વારકામાં રહેવું નહીં, કે પછી ક્યાંથી એમ થવાનું હતું, તો શ્રી કૃષ્ણ ત્યાં ગયા. ઠીક એવું છે, એ કઈ મુહૂર્ત ને લઈને થાય છે કે કમુરત ને લઈને કઈ થાય છે એ વાતમાં કઈ માલ નથી. એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધે કાળનું જ્ઞાન કરાવે છે, પણ ભિન્ન રહીને જ્ઞાન કરવાનું છે. લાલ બત્તી ક્યાં છે કે ભિન્ન રહીને જ્ઞાન કરવાનું છે, એકત્વ કરીને એ જ્ઞાન કરે તો આત્માને નુકસાન થાય, મોટું નુકસાન થાય. ऐसा तो हर काल का समय मुहूर्त आदि में मरना जीवना के कई पर संसारिक कार्यो करवो, लगन बगन बुध करे छे कि नहीं, आ कार्य होय तीस विषय ममत्व बुद्धि होय है ऐसा जानना, यानी एवी पकड़ होय एवी पकड़ होय, हां इने मा ममत्व बुद्धि होय है. आगे कहते हैं कि जो इस हेतु ते करता पणा का मूल अज्ञान ठहराया है. हूं केमा काटलो बुध काईपू छे खबर नहीं, વાત તો સારી લખી છે જયચંદજીનો, વાર તો સારો છે, ઘણો સારો છે. તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું, અથવા જ્ઞાન ભાવે કર્તાપણે ન રહ્યો, તેથી અજ્ઞાન થી કરતા થયા વિના રહી શકે નહી. શાસ્ત્ર જ્ઞાન કરે ત્યારે, જીવ નો વિચાર કરે ત્યારે પણ. એ છન્નું ગાથા કહે છે, એમાં છે તમારી પાસે? હા, પાછળની આવૃત્તિમાં બંધ કરી હતી. સમયસર ની આગળની આવૃત્તિમાં તો બરાબર ગુરુદેવે, કારણ કે ગુરુદેવ ની સ્ટ્રિક્ટ સૂચના હતી, રેચનજી એ કર્યું છે એ જ પ્રમાણે બધું કરવાનું છે. હા ભાઈ, છું ને, હા અવગા પામું છું હું, અન્ય નિમિત્ત વિના જ ગતિ કરી શકું છું એમ જે માને છે પોતાને, તે ધર્મદ્રવ્ય રૂપ માને છે. હું નિર્વિનાશ થઈ રહું છું, અવગાન પામું છું ને પણ છું એમ જે માને, તે અધર્મદ્રવ્ય રૂપ. બીજી રીતે લીધું છું, અક્ષરશ નથી લીધું, બીજી રીતે પૌદ્ગલિક પદાર્થોની ક્રિયાને હું જ કરું જે માને છે તે પોતાને પૂતગલ રૂપ માને છે. અન્ય જીવનું હિતાહિત જ કરું છું એમ જે માને, તે પોતાને અન્ય જીવ રૂપ માને છે. પછી એમાં કાળાણું નથી લીધું, આકાશને કાળાણું નથી લીધું, ફેર કર્યો છે. હા હા, એનો જે ટોન છે એ જયચંદજી નો બહુ સારો છે, જયચંદજી નો ટોન બહુ સારો છે. અમે આમાં ફેર કરેલો છે, થોડુંક લીધું છે પણ ફેર કરીને લીધું છે. વિદવત્તામાં થોડો ફેરફાર કરવાનો અભિપ્રાય રહી જાય છે. હા, એ તો એમ અનુવાદમાં કરવી પડે, કોઈ વાર અનુવાદમાં ભાષાનો મેળ ન બેસતો હોય તો એ કરવી પડે, અનુવાદમાં એ કોઈ દોષ નથી. તો પણ એને લિટરલ ટ્રાન્સલેશન કહી શકાય, શબ્દશ અનુવાદ કહી શકાય, પણ વાત બીજી જ લખે, લખી ન હોય એ બીજી લખે એમ નહીં હોવું, અથવા લખ્યું હોય એ બાદ કરે તો એ અનુવાદ નથી, કે વધારે લખે તો એ અનુવાદ નથી રહેતો. હા, એ તો બને, આગળ વખત છો એના ફેઝ બદલ આગા પાછા કરવા પડે, એમ વાંધો નહીં. વાક્યાંશને આગળ પાછળ કરવા પડે તો ભાષાની રચના ઉપર આધાર છે, એનો કોઈ દોષ નથી. એવમ પરાણી દમવાણી अपयम कुणदि मंद बुद्धियो अपानम अवय परम करे दे अन्नान भावेन રીતે મંદ બુદ્ધિ, મંદ બુદ્ધિ એટલે અજ્ઞાની, અહીંયા મંદ બુદ્ધિ એટલે બુદ્ધિ ઓછી છે એની, અજ્ઞાનીને મંદ બુદ્ધિ કહેવામાં આવ્યા છે. નહીં કોઈ કે અમને તો બધા બુદ્ધિશાળીમાં ગણે છે એમ નહીં, એ બુદ્ધિશાળી દુનિયાના ડાયા કહેવાતા હોય તો પણ એ બધા અજ્ઞાની છે. પણ અમને તો પાંચ જણા પૂછે છે, પાંચમાં પૂછાય એવું અમારું સ્થાન છે એમ કે ને લોકો. ગુરુદેવ કહેતા દુનિયાનું ડાપણ બધું તમારું પરિભ્રમણ નું રખડવાનું કારણ છે. એ રીતે મંદ બુદ્ધિ અર્થાત અજ્ઞાની અજ્ઞાન ભાવથી પર દ્રવ્યોને પોતા રૂપ કરે છે, છે દ્રવ્યોને આત્મ સ્વરૂપે અનુભવ કરે છે અને પોતાને પણ પર કરે છે અને પોતાને પોતા રૂપે નહીં અનુભવતા પર રૂપે અનુભવે છે. ગાથા તો બહુ સીધી સીધી સાદી છે. ટીકામાં ઘણા વિશેષ ભાવો ખુલ્યા છે. ટીકા: ખરેખર એ રીતે હું ક્રોધ છું ઇત્યાદિની જેમ, એટલે ભાવ્ય ભાવકપણાના એકત્વની જેમ, અને હું ધર્મદ્રવ્ય છું એટલે કે જ્ઞેયનાયકપણાના શંકર એકત્વની જેમ, આત્મા પરદ્રવ્યોને પોતા રૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યો રૂપ કરે છે, આત્મા પરદ્રવ્યને પોતામાં પોતા રૂપ કરે છે અને પોતાને પરદ્રવ્ય રૂપ કરે છે, તેથી આત્મા જો કે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, સ્થાપે છે સ્વરૂપમાં સ્થાપે છે. પહેલા જો કે આ આત્મા ભલે એમ કરે છે તો પણ આ આત્મા એમ કહે છે, શું જ્યારે પરને પોતારૂપ કરે છે અને પોતાને પરરૂપ કરે છે અને અનંત કાળથી એમ કરતો રહ્યો છે તો પણ આ આત્મા તો સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત છે, અસંગ તત્વ છે, છ દ્રવ્યમાંથી કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી, છ દ્રવ્યથી રહિત કેવો છે, રહિત નાસ્તિથી કીધો, અસ્થિથી તો કે બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. કેવો શબ્દ વાપર્યો છે જુઓ, શુદ્ધ ચૈતન્ય ધાતુ કહેવાના બદલે બેહદ શુદ્ધ કીધો છે, અનંતી શુદ્ધતા જેને કહેવામાં આવે છે, ઉત્કૃષ્ટ શુદ્ધતા, અનંત શુદ્ધતા, પરમ શુદ્ધતા, એ બધા એક અર્થવાચક શબ્દ છે. બેહદ શુદ્ધતા, અસીમ શુદ્ધતા, સીમા વગર નહીં. શું સંસ્કૃતમાં શબ્દ વાપર્યો છે ને, તયમ અશેષ વસ્તુ સંબંધ વિધુર, વિધુર બધા વસ્તુઓના સંબંધથી વિધુર થયેલો છે આત્મા, તો વિધુર નિરવધિ વિશુદ્ધ ચૈતન્ય ધાતુ મયા, નિરવધિ જેની કોઈ અવધિ નથી, હદ નથી, નિરવધિ શબ્દ વાપર્યો છે. ગુજરાતી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ત્રણેયમાં એક જ શબ્દ છે, અવધિને અવધિ જ કહેવામાં આવે છે. અવધિ એટલે મર્યાદા, હદ એને અવધિ કહેવામાં આવે છે. બહુ સારો વજનદાર શબ્દ મૂક્યો છે, આત્મા બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, બેહદ શુદ્ધ છે, એકનું ચૈતન્ય ધાતુ પણ ક્યારે એને કાટ લાગે નહીં, જેમ સોનાને કાટ લાગે ને, સોનાને તો થોડોક લાગે છે, આ થાય તો ઝાંખું પડે છે કે નહીં, એટલો કાટ લાગે છે, પણ ખરેખર શુદ્ધાત્માને એવો કાટ લાગતો નથી. મૂળ ધાતુમાં ફેર પડતો નથી, સાનાની જે મૂળ ધાતુ છે એમાં ફેર પડતો નથી. પણ એ તો કાદવમાં ને પાણીમાં રહે ત્યારે, બાકી તો માટીમાં તો માટી થઈ જાય. કોઈ વાર આ ભસ્મ કરે છે કે નહીં, એ માટી થઈ જાય છે. સોનાની ભસ્મ કરે છે કે નહીં, ત્યાં દવામાં વાપરે છે, એમાંથી વિષ્ઠા થાય કે શરીરના પરમાણુ થાય, શું પછી એ બધી માટી થઈ જાય, માટીમાં પછી સોનું થાય. એ પરમાણુની અવસ્થા પલટાયા કરે છે. ખાણમાં સોનું થાય છે, માટીમાંથી સોનું થયું છે, આ સોનામાંથી માટી થાય છે. આત્મામાં એવું થતું નથી. સોનું ધાતુ છે એ ક્યારેક ફેરફાર થાય, પણ આત્મામાં ફેરફાર થાય? આત્મા મટીને અનાત્મા કદી ન થાય, એવી હદ બેહદ વાત છે. એ બેહદ શુદ્ધ જાત ચૈતન્ય ધાતુમય છે, તો પણ અજ્ઞાનને લીધે સ્વવિકારને સૌપાધિ કરાયેલા ચૈતન્ય પરિણામ વાળો, ચૈતન્યના વિકારી પરિણામ વાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કરતા પ્રતિભાસે છે. શું હવે એમાં કેવી રીતે ભૂલ કરે છે એ અજ્ઞાનીના પરિણમનનું અહીંયા પૃથક્કરણ કરીને આ ગાથામાં વિશેષ રૂપે આચાર્ય મહારાજ સમજાવે છે.